நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
சனாய்சாரன் நாட்டச்சாலை சௌர் குணஸ்தான் அதிகார மீடிய தருவாமா சௌர் பொத்தியா வாய்ஸு தாதரானா ஏம் ஆத்மானே மோக்ஷமி தசா प्राप्त थवा पहला एने चौथ प्रकार वचनी धर्मनी दशा चौथे थी सब था चौथ पगथिया में चौथी संस्थान कहवा पी पांच छ सात आठ नौ थे चौथ सात गुणस्थान कहमी પહેલું તો સમ્યક દર્શન એ સર્વજ્ઞે જે આત્માનો સર્વજ્ઞ સ્વભાવ રૂપ આત્મા સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ રૂપ આત્મા એનો અંતરમાં સ્વભાવની સન્મુખ થઈને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા અંતરમાં થવી એનું નામ ધર્મની પ્રથમ શરૂઆત સમ્યક દર્શન કહેવાય. એવા સમ્યક દર્શન વિના એ જે કંઈ વ્રત તપને પૂજા ભક્તિ આદિ કરે એ બધા રાગમાં જાય છે અને એનું સ્વરૂપ બંધનરૂપ છે. ચોથી ભૂમિકા એને કહીએ જ્યાં આત્મા પૂર્ણ ધ્રુવ અંતરમાં પ્રતીતમાં અનુભવમાં જ્ઞાનમાં જ્ઞેય તરીકે થઈને આવે ત્યારે એને ધર્મની પહેલી દશા સમ્યક દર્શન કહેવામાં આવે છે. પછી પાંચમું એથી વધારે સ્વસ્વરૂપ પૂર્ણ આનંદનો આશ્રય કંઈક અધિક લઈને શાંતિ કંઈ વિશેષ અકસાય ભાવની પ્રગટ થાય એને સાવકનું પંચમ ગુણસ્થાન કહે છે. આચાની વાત છો, વાળાની વાત નથી. સુખી છે સાવ, તો સુખી જ છે સાવક કે હોય તો સુખી પોતાના આત્માના આનંદથી સુખી છે.
બરાબર
નહીં, પૈસાથી સુખી નથી, કોઈ ધૂળી નથી, તો બધા દુઃખી ને અડાવ્યા છે મારા હાથ. આત્માનો આત્મા અતિન્દ્રિય આનંદ સ્વભાવ જે અનાદિથી રાગની એકતામાં વિદ્યાભાવમાં દુઃખનું વેદન હતું એ જ્યાં રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા થાય ત્યારે દુઃખના વેદનને સ્થાને આનંદનું વેદન આવે.
બરાબર
એ ત્યાંથી સંતીથી સુખી છે.
બરાબર
અમે આમ કાંઈ
પ્રભુ
બાકી એ આત્માના નિજ સ્વરૂપના ભાનને આશ્રય વિના એકની પંચમાવર્તની દયાદાન ભક્તિ આદિના પરિણામ કરે એ દુઃખી છે. ફળ છે દુઃખ નું ઝેર. ફળ સ્વગાડીમાં શેકાય છે ત્યાં શુભ ભાવના ફળ તરીકે અંગારામાં શેકાવાના છે. તો કે છે કે સમ્યક આત્માના પૂરણ અખંડ એક રૂપ અભેદ સ્વભાવની દ્રષ્ટિને અનુભવ થતા એ સુખી થાય છે.
બરાબર.
એ ધર્મી થાય છે. ધર્મી થાય કહો કે સુખી થાય કહો, સમજાણું કઈ? બહારના સાધન હોય તો સુખી છે એમ કઈ છે નહીં, એ તો દુઃખી છે. બધા રાજા મહારાજા કરોડોપતિઓ એ બધા દુઃખી છે બિચારા. સમજાણું કઈ? એમ કે એને આત્માના આનંદ માંથી ખસી ગયા છે અને પરમા ઠીક છે એવી માન્યતામાં ઉભા છે એ દુઃખી છે.
બરાબર.
હા, અહીં તો કે છે કે પંચમ ગુણ સ્થાનની દશા તો શાંતિની વિશેષ હોય છે અને મુનિ થાય છઠ્ઠે એને તો સુખની દશા વધી ગઈ હોય છે. આત્માના આનંદની સુખની દશા હો. એને મુનિ અને એને ગુણ સ્થાન છઠ્ઠું સાધુ ને કહેવાય. પછી સાતમું ગુણ સ્થાન, એમાં તો નિર્વિકલ્પ એકલી દશાનો આનંદ જ હોય. બુદ્ધિપૂર્વક જેને રાત ખસી જઈને આત્માના અવલંબનમાં નિર્વિકલ્પણામાં પડ્યો હોય છે એ શાંતિની ધારામાં આગળ વધ્યો છે એને સાતમો ગુણસ્થાન કહેવી. ભાઈ એક બાજુ કહેવું કે તેરમો ગુણસ્થાન તારું નહીં, એ જીવમાં 14 ગુણસ્થાન એ નથી. એટલે એ તો પહેલા એની દશાના ભેદ છે.
બરાબર.
એ દશા કેવી હોય ધર્મીની સંકિતિની શ્રાવકની મુનિની કેવી હોય એને વર્ણવે જણાવે છે.
બરાબર.
બાકી દશા એ કંઈ શીખાવ વસ્તુમાં નથી. મહાપ્રભુ અંતર્મુખ તત્વ એમાં એ કંઈ ભેદ નથી. એ ભેદ ઉભા થાય પર્યાયમાં એ જાણવા લાયક છે કે તે ભૂમિકા કેવી હોય ક્યાં પ્રકારે હોય એમ જાણવા લાયક છે. સાતમા ગુણસ્થાન એવા થઈ ગઈ.
બરાબર.
આઠમી આ છે આજ અષ્ટમ ગુણસ્થાનનું વર્ણન. સાતમા પછી અંદર આનંદની ધારામાં આગળ વધે છે. સમજાણું કઈ? સાતમા ગુણસ્થાન પછી આઠમી ભૂમિકા અંદર ધર્મની દશા એ અંતરના આનંદની ધારા અને શાંતિની ધારા અંશે વધે છે ત્યારે તેને આઠમું ગુણસ્થાન કહેવામાં આવે. સમજાવું કઈ? અમવર્ણો અષ્ટમ ગુણ સ્થાના નામ અપૂર્વકરણ વખાના કશુક મોક્ષમ કરી રાખે અથવા કિંચિત ક્ષય કરી નાખે. પોતાનો આનંદ સ્વભાવમાં ઝૂલતો ધર્મી અંતર્મુખમાં વિશેષ આશ્રય લેતો જે આઠમી ભૂમિકામાં કંઈક મોહ ઉપશમ કરે અને કા મોહને ક્ષય કરે, બે ધારા છે ને ઉપશમને આવે. અપૂર્વકર્ણ નામ ગુણસ્થાનનું ગ્રહણ જ્યાં મોહનો કિંચિત ઉપશમ અથવા કિંચિત ક્ષય એ ધારા હોય છે, ત્યાં રાગ ને આદિ દબાવતો જાય અને ક્યાં રાગ ને ખપાવતો જાય.
બરાબર,
સમજાણું કઈ
પ્રભુ?
એને આઠમું ગુણસ્થાન કહે છે. જે પરિણામ ભયે નહીં કબહી, તિનકો ઉદય દેખી જબહી, તબ અષ્ટમ ગુણ થાનક હોઈ, ચારિત કરણ દુસરો સુઈ. અધકરણ અપૂર્વ કરણ બીજું કઈ જ્ઞાન ન હોય ને એને તો આ શું કે છે કે નહીં જાય, જાણ પણ આ ન મળે. જૈન દર્શન શું કે છે? વિતરાગ પરમાત્મા શું કે છે? કયું તત્વ કે સ્થાનમાં કેમ હોય એની ખબર ન મળે જાય. હવે એને આ વાત કે છે, શું વાત? અને માર્ગ તો એકલો જ્ઞાનનો જ માર્ગ છે.
આત્મા
રાગાદી કરવી ક્રિયા એ કઈ એનો માર્ગ નથી. સમજાણું કઈ? કારણ કે એ તો જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે, ચૈતન્યનો પુંજ પિંડ છે. એમાં જ્ઞાન સ્વભાવીમાં જ્ઞાનની ક્રિયાની સ્થિરતા આગળ વધે એને ધર્મની દશા આગળ વધી જ કહેવામાં આવે છે. જે પરિણામ ભય નહીં કબહી, આઠમી ભૂમિકામાં એવા ભાવ થાય શુદ્ધ કે અનંત કાળમાં કોઈ ક્રિયા ન હોય. તિનકો ઉદય દેખીએ એવા ભાવને પ્રગટ દેખાય ત્યાં કે થાય એમ કે એની વાત છે ને ભગવાન. અરે જન્મરણના ફેરા ફરતો રખડતો દુઃખી પ્રાણી છે, સમજાણું કઈ? એને મોક્ષને માર્ગે આવવું એ અપૂર્વ પુરુષાર્થ છે. એ કોઈ બહારની ક્રિયાનો પુરુષાર્થ નથી. આખી દિશા પલટી જાય જ્યાં હું એક આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન પ્રભુ છું. મારી પ્રભુતાને ઉછેપ ને વિપરીતતા પ્રભુતામાં છે નહીં. એવો હું સાક્ષાત અંદર પરમેશ્વર જ છું. એવી અંતરમાં દ્રષ્ટિ થતાં એને ધર્મની પહેલી સીટી સંકેત થાય.
બરાબર,
આ તો કે આ કરો, વ્રત પાવો ને ઉપવાસ કરો ને પૂજા કરો ને ભક્તિ કરો ને તમારે ધર્મ થશે. ભગવાન કહે છે કે એનાથી ધર્મ થશે નહીં.
બરાબર,
હા હા. જે ગુણસ્થાનના પરિણામમાં ભય કબહી તિનકો ઉદય દેખીએ પ્રગટ દેખાય કે છે. જ્ઞાનની નિર્મળ દશા ધારાવાહી જેમ દૂધની ધારા વહે એમ અંદર આનંદની ધારા વહે.
બરાબર,
સમજાણું કરાય? શ્રીમદમાં આવે છે ને, પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં, પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તું પણ નિશ્ચય રાજ ચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞા એ થાશું તેજ સ્વરૂપ જો. આ શ્રેણી માનશું એમ એમ કે છે, સમજાણું કઈ? વર્તમાનમાં આ ગજું અમારામાં નથી. આ દેવસ્થાનની શ્રેણીની કારણ સમજાવું આસમાન નવમાન. પણ અમે જેને પકડ્યો છે ધ્યાનમાં, એવા ભગવાનને અમે ધ્યાનમાં લઈને ધ્યાન કરીએ છીએ. પણ પૂરણની આવી ધારાનું તો મનોરથ છે,
બરાબર
સમજાય છે? ખાય
પ્રભુ,
ક્યારે આ ધારા વહે અને ક્યારે અમે કેવું જ્ઞાન.
હા પ્રભુ,
હા રાજકુમાર આઠ આઠ વર્ષના જે જે કુમારા કઈ ખબર નથી સ્ત્રી શું થવાનું શું, એવા આઠ વર્ષના મણિરત્નની પુતળી હોય શરીર, એને અંતરમાં આત્માનું જ્ઞાન થતા એ આનંદના સ્વાદમાં આવ્યો, એ વિશેષ આનંદની ધારાને પ્રગટ કરવા. તમને ઉતાર ને આઠ આઠ વર્ષનો બાળક રાજકુમાર, માતા અનારો આનંદ અમને પાછો છે, અમારી અનુભૂતિ અમને પ્રગટી છે. માતા હવે વિશેષ અનુભવ કરવા એકદરા વનમાં ચાલ્યા જશું. એનો અવતાર છે ને, હે એ અંતર શ્રેણી માંડવા, વનમાં એકાંતમાં આનંદમાં રહેવા. અરે બાળકનું શરીર કોણ સંભાળે, એને સાઢા ઊના તડકા હવા, અરે તાણે તાણે આર જોતા પાણી મળતા, ભાઈ એને તો જોવે છે આનંદનો ખોરાક. અમે જાણું કરાય, એને તો અંતર નિર્વિકલ પીણા પીવા છે, હાર ને પાણીની પણ દરકાર. અમે જાણું કરાય, દેખાવ કેવો છે, નાની પીછી મોર પીછી એક મુંડો, મણિ રતન ના પુતળી જેવી પુતળી હોય, એ અંતરના આનંદની ધારામાં રહેતા કે છે કે આ ધારા જયારે ક્ષપક શ્રેણી આવે ત્યારે ક્યાંક મોહને ક્ષય કરે ને ક્યાં મોહને ઉપશમ કરે થોડું હોય. સમજાણું કાંઈ ભલે કે છે કે એ ધારા અત્યારે અમને નથી સમજાણું, પણ એ ધારા કેવી હોય એનું અમને જ્ઞાન તો છે, અને એ ધારાને અમે પકડવાના છીએ. સમજાણું કાંઈ, એકાદ બે ભવને આતરે પણ અમે તો આ થવાના છીએ. હવે બીજી ધારા હવે વચ્ચે હોય નહીં, ધર્મના ધોરી ધર્મના સાંભળા ધર્મના ધરનારા. બાપુ ધર્મથી કઈના ક્રિયા કરવી, વ્રત પાળવા નપ્પા કરવાને એ કઈ ધર્મ નથી ભાઈ, તને ધર્મની ખબર નથી.
બરાબર પ્રભુ,
જેને કહે છે કે એના પરિણામ થાય કે જેને કદી જોઈ થયા નથી, અષ્ટમ ગુણસ્થાન ચારિત્ર કરણ બીજું આત્માનું પ્રેમ કરણ હતું ને, અધકરણ અપૂર્વ કરણ અપૂર્વ પરિણામ, કરણ એટલે પરિણામ. સમ્યક દર્શન થવા પહેલા એક અધકરણ અપૂર્વ કરણ નિવૃત્તિકરણ હોય છે, બીજી વાત આ તો ચારિત્રની ધારામાં આગળ વધતા આવા એ પરિણામ હોય છે. સમજાણું કાંઈ, એક મોસમ પાકે ત્યાં કે છે, ધર્મી પોતાના સ્વભાવના ધંધે ચડ્યો એની હવે મોસમ પાકી છે ક્ષપક શ્રેણીમાં. સમજાય છે કાંઈ, હવે તો અંતર્મૂર્તમાં ફળાવવાની તૈયારી છે. એવી દશાને આઠમા ગુણસ્થાનની ધારા કહેવામાં આવે છે. ચારિત કર્ણ દૂસરો અપૂર કર્ણ નવમું ગુણસ્થાન નવમી ભૂમિકા અમન્ય નિવૃત્તિ કર્ણ સુનુ ભાઈ જ્યાં ભાવ થિરતાય અધિકારી પૂર્વ ભાવ ચળાચળ જે તે સહજ અડોલ ભય સબ તે
પ્રભો
એ છે એક અનિવૃત્તિકરણ ભાઈ સાંભળ નવમું ગુણસ્થાન જેમાં ખીરતા અધિકારી ખીર વધી ગયો આઠમા કરતા પણ નવમાં અંદર ખીરતાની વૃદ્ધિના અંશોના ગુણસ્થાન બે છે રતનનો દીવો જેમ ચમકે એને પવન હલાવી શકે નહીં
બરાબર
લાખ કરોડ રૂપિયાનો એક હીરો હોય એવો તો ચમક ચમક થાય પણ એ કંઈ ખેતર ફેરવે છે એની ચમકા એને પવનનો ઝપટ ઓલવી શકે છે એમ ચૈતન હીરો અંતરની ધારાએ ગયો કે છે કે એવા પરિણામ હોય છે જ્યાં સ્થિરતા વધી ગઈ છે
બરાબર
હવે એ અસ્થિરતામાં અસ્થિરતા આવે સમજાણું કઈ પૂર્વ ભાવ ચલાચળ જે પૂર્વમાં જરી ચળાચળ થઈ ભાવ હતો એ સહજ અડોલ થઈ ગયો આવી નવમી ગુણસ્થાનની દશા ધર્મીને કેવળ જ્ઞાન થવા પહેલા આવી હોય
બરાબર
સહજ અડોલ ભય સબ જે જહાન ભાવ ઉલટી અધ આવે કે છે કે બીજી પરિણામ થયા નિર્મળ ધારા હવે ઉલટીને પાછા હેઠે આવે નહીં લાભનો જ ધંધો વધે એમ કે છે ખૂટ તો જાય નહીં વ્યાજ ભરવું પડે નહીં ને લાભ વધે
અંદર
એ સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ એવું આત્મા એને આશ્રયમાં ઉગ્રપણે જાય એને આવા પરિણામ થાય
બરાબર
સમજાણું કરાય ચારિત્ર મોહ જહા બહુ થી જા ચારિત્ર મોહ ઘણો જ ખઈ થઈ જાય ત્યાં નવમે સો હે ચરણ કરણ પદ ત્રીજા ત્રીજું અનિવૃત્તિકરણ અધકરણ સાતમે અપૂર્વ કર્મ આઠમે અનિવૃત્તિકરણ નવમે નામી આંધ્યા ન હોય ધંધા એવી ક્યાં આમ માંડ્યા એકલા પાપના ધંધા આખો દી એમાં ધર્મનું શું રૂપ ને સ્વરૂપ સાંભળવા ને મળે નહીં અરે પણ ત્યાં ધીકતી પેઢી આવતી હોય જો રોકરા દેખાય એ નટવું તાજેની દુકાન નહીં છે કરતા હતા સમજાણવાના બે લાખ અઢી અઢી લાખ પેદા થાય માથા થઈ જાય ને હા ખોડ જાય છે કે ત્યાં તો
જિંદગી
બરબાદ બાપુ ઘા પડે છો એ ભાવ છે ને રડવાના એ તો આત્માની શાંતિ ઉપર ઘા મારનારા
બરાબર
સમજાણું કઈ અરે તે આત્માના સ્વભાવને સાધ્યા વિના ઘણું બગાડ્યું છે ભાઈ સમજાણું કઈ તો કે છે કે જ્યાં આત્માના સ્વભાવનો સાધક જીવ આગળ સંત થઈને આગળ ધારાએ જાય છે ત્યારે તેના પરિણામ અનિવૃત્તિ નામના ત્રીજા પરિણામ કે જે પરિણામ પાછા ફરે દસમું ગુણસ્થાન કહો દસમ ગુણસ્થાન દુશાખા જ સૂક્ષ્મ શિવ કી અભિલાષા વિકલ્પ જરાય એટલું. સૂક્ષ્મ લોભ દશા જ લઈએ, સૂક્ષ્મ સંપ્રાય શું કહીએ. દસમ ગુણસ્થાન નું સ્વરૂપ આઠમે ને નવમે ગુણસ્થાને સમાન ઉપશમ ને ક્ષણ છેદ નો ભેદ હોય. દુશાખા ઉપશમ શ્રેણી પણ માંડે અને ક્ષપક પણ માંડે. જ્યાં મોક્ષની અત્યંત સૂક્ષ્મ વિલાસા હોય અંદર એટલો રોગ બાકી હોય. હા હા હા, એ મોક્ષની અભિલાષા એ પણ રાગ. એટલો પણ આગળ જતા વિઘન કરે. જાણું કઈ સૂક્ષ્મ શિવ કી અભિલાષા. મોક્ષની અત્યંત સૂક્ષ્મ અભિલાષા. શિવ એટલી નિરુપદ્રવ આત્મ મુક્તિ. એની અવ્યક્તપણે વિકલ્પની દશા. એને એમ નથી કે હું મોક્ષ લઉં ને એવું પ્રગટ નથી, પણ એ આ રાગ એટલો છે એટલે એ સ્વરૂપ તરફ ઢળવામાં મોક્ષની અભિલાષા આટલી છે એમ કહેવામાં આવે છે. એ સૂક્ષ્મ લોભ દશા જ લઈએ, સૂક્ષ્મ સંપ્રાય શું કહીએ લો. એ સૂક્ષ્મ સંપ્રદાય એટલો રાગ છે ને, એટલો સંસાર છે. હજી કે છે રાગ નો અંશ છે એ સંપ્રદાય છે, સંપ્રાય છે. ભગવાન નિર્મળાનંદ પ્રભુ પૂર્ણ સ્વચ્છ નિર્મળ શુદ્ધ, એમાં એટલો વિકલ્પ અબુદ્ધિપૂર્વક પણ લોભ છે કે છે. તમે જાણું કરાય એને ટાળશે ત્યારે આગળ વધશે.
બરાબર
ધીમના વધશે નહીં. માન ભાઈ ભાઈ અગિયારમાં ગુણસ્થાન વર્ણ અબ ઉક્ષાંતમો ગુણ થાના કહો તાસુ પ્રભુતા પરવાના. પરવાનું છે ને પ્રભુતાનું પરમાણુ. જ્યાં મોક્ષમય ભાષે યથાખ્યા ચારિત પદ હશે. અગિયારની ભૂમિકાનું ધર્મની દશાની એ કહે છે, જ્યાં મોનો સર્વથા ઉપશમ બિલકુલ ઉદય નહીં. રાગનો અંશ જે હતો દસમે ત્યાં અગિયારમે ન હોય. જીવ કા યથાખ્યા ચારિત્ર પ્રગટ થાય. જીવનું એનું અકસાય સ્વરૂપ છે એવું અગિયારમે ગુણસ્થાનમાં પ્રસિદ્ધપણે પામે. સમજાણું ખાય જાય ફરસ કે જીવ ગીર ફરે કરે ગુણ હદ સો એકાદશમી દશા ઉપશમ કી સ્વર્ગ. અગિયારમે ગુણસ્થાન જાય તો નીચે પડે જ. સમજાણું ખાય રાગને દબાવ તો આગળ ગયો છે, ઉપશમ કરતો પાછો ફરવાનો જી. અગિયારમે ગુણસ્થાને રદ કરી નાખશે એ પુરુષાર્થની કમજોરીને લઈને. એની હજ હોય છે નહીં, રેલમાં નથી આવતો આ ઉભા માં રાખે દબા કરે ને સ્ટેશન હોય ને એમ સિંગલ નહીં હોય ને પાટા સ્ટેશન ઊંચું ઊંઘું હોય ત્યાં સુધી ડબ્બા જાય છે. હા છે ને અમારે પાલિકમાં બધું નજીક હતું ને. જ્યારે પછી બાલ બાલ આવતા જેવા જતા બધા ઓછી તો ન જાણ તમે બધા જાય આત્મી સ્ટેશન બધું જોયું બધું. આઠ વર્ષ પહેલાની વાત છે. અરેક અડસઠમાં વૈશાખે છોડ્યું છે પાલે હાચ્યા ને હાચ એ બધા ત્યાં અટકે ડબ્બા છે ને સેન્ટિંગ કરે ને એમ કે છે ને ડબ્બા નાખે ત્યાં સુધી જાય બસ પછી આગળ હલમ હોય ને પાછળ હોય એમ આ ભૂમિકા એવી છે કે ત્યાં સુધી પાછો જ વળે. સમજાવું કઈ? આવી એક દશા જીવમાં થાય છે એમ જણાવે છે. જન્મસીમા પ્રાપ્ત કરવા વાળા અન્ય ઉપસંચારી પ્રશાંત મેળ નીચે હોય પણ ઉપરથી પાણી નીતરી ગયું હોય ને એમ જરી રાગ એનો ભાગ અંદર હો પણ ઉપર શાંતિ ના કસાય ભાવ એટલો તરતો હોય છે એને અહીંયા અગિયારમી ભૂમિકા અગિયારમું ગુણસ્થાન કે છે.
બરાબર.
બારમી ગુણસ્થાન વર્ણન કેવળ જ્ઞાન નિકટ જ આવે. આ દેખો ફાયદા જુઓ ત્યાં જીવ સમોહ છીપાવે પ્રગટે યથા ખ્યાત પરધાન. સો દ્વાદશ સંખીણ ગુણ ઠાના બોલો પરવાના પણ પરવાના ઉપર જોઈએ કેવળ જ્ઞાન નિકટ જ આવે. એક અંતર્મૂર્તમાં તમે કેવળ જ્ઞાન પ્રગટવાનું હરિહંત પદ
બરાબર
સર્વજ્ઞ પદ પરમેશ્વર નમો નમે સૌ હરિહંતાનું હરિહંત પદ એ તેરમે ગુણસ્થાને હોય. જાણું કઈ સિમંદર ભગવાન વર્તમાનમાં મહાવીરમાં વિરાજે છે એ તેરમે ગુણસ્થાને છે.
બરાબર.
મહાવીર ભગવાન આજે અહીંથી મોક્ષ બધાયા એ તો સિદ્ધમાં છે એને હવે ગુણસ્થાન છે પરમાત્મા વિરાજે છે મહાવીરમાં એ તેરમે ગુણસ્થાને ભગવાન વર્તમાનમાં છે. કરોડો વર્ષથી છે ને કરોડો અબજો વર્ષ રહેશે હજી.
બરાબર.
મોટું આવ્યું છે એ છે એ કેવળ જ્ઞાન નિકટ જબ આવે ત્યાં જીવ સબ મોહ ખપાવે. મોહનો કણ પણ અંશ હોય એને નાશ કરે.
બરાબર.
પ્રગટ યથાખ્યાત પર ધાના છાયક યથાખ્યાત બોલું ઉપશમ હતું અગિયારમે પ્રગટે યથાખ્યાત અકસાય પરિણામ અકસાય પરિણામ યથાખ્યાત ચારિત્ર જેવું સ્વરૂપ છે એવી પ્રસિદ્ધિ થઈ ગઈ પર્યાયમાં ચારિત્રની. સો દ્વાદશ ખીણ ગુંઠાણો એ બારમું ગુણસ્થાન કહીએ. કેવળ જ્ઞાન થવા પહેલા અંતર્મૂર્ત પહેલી દશા હોય અને અહીં બારમું ગુણસ્થાન કહે છે.
બરાબર.
આ તો બનારસ દાસે વિશેષ જાણવા માટે સમયસારમાં ગુણસ્થાનની વર્ણ દશા ભિન્ન ભિન્ન નથી તેથી વધારે સ્પષ્ટ માટે આ વર્ણ્યું છે.
બરાબર.
ભાવ જાણવા જોઈએ ને કે ભૂમિકાએ કેટલું પવિત્રતા. સમજાણું કઈ? આવી દશા ને આવું સ્વરૂપ સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહીં.
બરાબર.
તીર્થંકર દેવ પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ દેવ એણે જે સર્વજ્ઞ જ્ઞાનમાં જોયું જાણ્યું.
બરાબર.
એવું બીજાએ જોયું ને
જાણ્યું
એ બધા ભગવાન સિવાય લોકોએ કલ્પિત વાતો કરી બધી.
બરાબર.
ત્યારે કોઈ કહે પણ એ બધા ખોટા છે એમ તમે સી રીતે કહો બીજાને તમારી પાસે શું માપ છે એમ કહે છે કે ના.
અરે
ભગવાન એ તો સ્પષ્ટ છે કે વાસ્તવિક તત્વ જે ભગવાને કહ્યું એનાથી વિરુદ્ધ પરૂપે વિરુદ્ધ માને કે મિથ્યા દ્રષ્ટિ છે એમાં માપને કાઢવાની બીજી જરૂર શું છે ત્યાં. સમયસારમાં તો કહ્યું નથી સર્વશુદ્ધ અધિકારમાં કે જો કોઈ ઈશ્વર કરતા માને જગતનો જગત સ્વતંત્ર પદાર્થ છે સ્વદેહ અનાદિ. એનો કોઈ કરતા બતા નથી, પણ કરતા માને એ જે મિથ્યા દ્રષ્ટિ છે એમ અમારા જૈન માં સાધુ નામ ધરાવે, સાધુ નામ ધરાવે, અને પરની છકાયેલી ક્રિયા કરી શકું, દયા પાડી શકું, એને રાખી શકું, એ માન્યતા ઓલાના મિથ્યા દ્રષ્ટિ જેવી એની માન્યતા છે.
બરાબર પ્રભુ,
હું સમજાણું કઈ આવ્યા નથી, આવ્યા એવા તમારા જવાયા છાપખાના મગલા ગયા તમને બપોરે, એ બધી એની વાત કરી હિન્દુની ગણી ગયા છે. પછી લોકો વાતો કે કઈ આ વાત ધર્મની વિતરાકશું કઈ નહીં, લોકો ને ખબર આ થાય છે કે આમાં હું પણ આ તો એની વાત કર્યા છે, આ છે આ છે, પણ લોકોને ઘણા ને એવી પસંદ પડે, માણસ બહુ પ્રજુ થાય ને, મારે વિતરાદ નું ક્યાંય બીજા સાથે મેળ ખાયો નથી. બેન હોય તો પણ પછી આ હાચવાના ખોટું બેન હોય તો બે રસીના સીધી દેખાય છે, ત્રણ છે ને ત્યાં પાખંડ થયા ભગવાને તો એકાંત માનનારા એના ભેદો છે બધા. એ માર્ગ વિતરાગ નો સર્વજ્ઞ નો એક જ અનેકાંત માર્ગ છે. સમજાણું કઈ
પ્રભુ,
બધાનો સમન્વય કરીને સરખા મનાવવા માનવા એવું આ વસ્તુમાં નથી કઈ, એ રીતે બને. એક પુન્યમાં ધર્મ મનાવે, બીજો પુન્યમાં ધર્મ ન મનાવે, હવે બેનો મેળ છે તે કરવામાં. સમજાવું કઈ
પ્રભુ,
બારમા ગુણ સ્થાને એની જઈ બુદ્ધ આપે છે, ષટ થાતે સાતે આઠે નવે દસ એકાદશ સ્થાન અંતર્મૂર્ત એક વાર એક સમય થી થીતા, છઠ્ઠા તિથિ એ અગિયારમા ગુણ સ્થાન સુધી અંતર્મૂર્ત ની થીતિ છે, જગન એક સમય ની થીતિ છે, એ જરી જાણવા જેવી વાત છે. ક્ષપક્ષણી નું કાળ, ક્ષપક્ષણી આઠે આઠમું નવમું દસ અને બાર થીતિ ઉત્કૃષ્ટ અને જગન બી અંતર્મૂર્ત, જગન ની અંતર્મૂર્ત ઉત્કૃષ્ટ બી હવે છિન્ન મોહ પૂરણ ભયો કરી ચૂરણ ચિત્ત ચાલ, ચિત્તની ચાલ જ્ઞાન જે રાગમાં રોકાતું હતું એને ચૂરણ કરી નાખ્યું. સજોગ ગુણ ખાનકી વર્ણો દશા રસાવ, કેવળી ભગવાન સર્વજ્ઞ દેવ હરિહંત નો તેરમું ગુણસ્થાન હોય એનું વર્ણન કરવું. સજોગી ગુણસ્થાન છે ને, સજોગ જેને આજે મન વચન ને કાયમ કંપન હોય પણ કેવળી હોય, ત્રણ કાળ ત્રણ લોક ને જાણે હરિહંત, નમો હરિહંતા અંગે પહેલું પદ એ તેરમા ગુણસ્થાન નું પદ છે. નમો સિદ્ધાંત અંગે તો ગુણસ્થાન અતીત થઈ ગયા પરમાત્મા અશરીર ઈશ્વર ભગવાન, આ તેરમા ગુણસ્થાન નું વર્ણન કહીએ છીએ કે છે. સંસ્કૃતનો એક કોઈ પ્રશ્ન કર્યો હતો, એસી ની વાત છે, એક પંડિત આવ્યા હતા, પંડિત ભાઈ અમે તો સંસ્કૃત નથી કીધું, ક્યાં જાણતા નથી, પણ તમે પંડિત છો ને મોટા, કીધું આ શબ્દ નોટ કરો, એસી ની વાત છે. સંજોગી ભવસ્થ કેવળી એવો શબ્દ મૂક્યો પંડિત પાસે, સંજોગી ભવસ્થ કેવળી એને કઈક સંજોગ વાળા ભાવમાં રહેલા કેવળી, એને કીધું કે સંજોગી ભવસ કેવળી હોય શકે જ નહીં, સજોગી ભવસ કેવળી એવો એનો અર્થ છે, શબ્દ છે સજોગી, એને કંપન હોય છે જોગનું પણ છે કેવળ જ્ઞાની પરમાત્મા, એને સજોગી કેવળી કહેવામાં આવે છે.
જૈન થા.
હા, પંડિત થા, જૈન થા, કાશીમાં ભણેલો હતો. કીધું એટલા સંજોગી ભવસ કેવળ નો અર્થ કરો તમે, બધા ભણેલા મોટા પંડિત પણ તમે
અશુદ્ધ બતાવ્યા.
પણ એને સમજવું જોઈએ કે નહીં કે સંજોગી સંજોગી ભવસ કેવળ હોય નહીં. જોગ વાળા કેવળી હોય, પણ કઈ સંયોગ વાળા કેવળી હોય એવું કઈ છે કેમ છે? એ બહુ વ્યાકરણ ભણી લે કે બિચારો વ્યાકરણ વ્યાકરણ અમે જાણતા
એ વ્યાકરણ નિરાલી છે.
તમારે કેવડી તેરમા ગુણ સ્થાનમાં સંયોગી કેવા હોય એની ખબર નથી. તમને પાદરાર્થ કરવા માંડો સંયોગી ભવમાં રહેલા કેવળી એટલે શું એની વ્યાખ્યા કીધો? એ શબ્દ જૂઠો છે. શેનામાં સંયોગ ગુણ સ્થાન આવ્યો ને, સંયોગ ગુણ સ્થાન કી. હરિહન ભગવાન સિમંદર પરમાત્મા મહાવીરમાં બિરાજે છે,
બરાબર.
તેરમે ગુણ સ્થાને છે, પણ હજી કંપન જોગનું છે, સમજાણું કરાય. તેથી એને સજોગી કેવળી કહેવામાં આવે. અને આગળ જાય ને 14મું આવે ત્યારે અજોગી કેવળી,
બરાબર.
એને જોગ પછી હોતા સમજાણું કરાય. કોને પણ નવરા છે આ અમર્યું જઈ ને જરી બે ઘડી સાંભળી જજે એમની જે માથે કહી જય નારાયણ. હોટલ નું ખંખી ના જાગ્યા પાછું
હવે
તમે હવે હવે થોડું થોડું હજુ સર થોડું કારણ કે એમને ઘેટા પડ્યા થાય પડ્યા
થાય.
બાપુ આ તો વિતરાગ નો માર્ગ છે અને ઓળખવો પડશે. એમ આંધળી દો એ કઈ માર્ગ આછા એવો નથી. તેરમે ગુણસ્થાન કુછોર ભયો જાકી દુઃખ ધાતા ઘાતી ચોકડી વિનસી ગઈ. ઠીક કર્મને કીધું જાકી દુઃખ ધાતા ઘાતી ચોકડી વિનસી ગઈ. ચોકડી અઘાતી જરી જેવરી સમાન હૈ પ્રગટ ભયો અનંત દર્શન અનંત જ્ઞાન વિરજ અનંત સુખ સત્તા સમાધાન હૈ. જામે આવો નામ ગોદ વેદની પ્રકૃતિ એસી એકાશી ચોરાસી વા પંચાસી પ્રમાણ હૈ સોહે જિન કેવળી જગતવાસી. જે સંસાર છે ને એટલો જો જગતવાસી કીધા ભગવાન તાકો જો અવસ્થા સો સહયોગી ગુણ થાય લો. સંસારી શરીર સહી છે ને એ કેવળી શરીર રહી તો સિદ્ધ ભગવાન હોય. નમો લોહી સૌ સિદ્ધાંત એને શરીર નો એકલો આત્મા નિર્મળાનંદ પ્રભુ સિદ્ધ તીર્થંકર શરીર સહિત કેવળી હોય એને શરીર હોય છે કે છે. જાકી દુઃખ દાતા ઘાતી ચોકડી વિનસી ગઈ. એ ઘાતી કર્મ જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને ઘાતી કર્મ દુઃખ દાતા નિમિત્તની વાત છે. દુઃખદાતા કારણ કે એના કર્મનું ફળ દુઃખ છે. કર્મ પોતે એનો ફળ ચાર આઠ કર્મ દુખાવે છે. દુઃખનું બીજ આ છે, કર્મ દુઃખનું બીજ છે. એ કર્મ જ છે ને ભાવ, એ કર્મ છે ને વિકારી જળ દુઃખ છે. એ કર્મ નું ફળ છે. જાકી દુઃખ દાતા ઘાતી ચોકડી વિનસ ગઈ. ચાર કર્મ નો નાશ થયો હરિયંત ને ખામણામાં આવે છે. એને ચાર કર્મ નો નાશ કર્યો ઘણઘાતી. ચાર કર્મ જેને બાકી રહ્યા લખ્યું છે એમાં ચોકડી અઘાતી ચાર કર્મ બાકી પણ કેવા બળી જેવડી સમાન. અઘાતી બળી દૂરડી સમાન નહી આવે. કાથી હળગી હોય કાથી કાથી બાંધવામાં કામ ન આવે એમ ભગવાનને ચાર કર્મ અરિહંતને બાકી છે. એ બળી દૂરડી સમાન છે. સમજાણું કઈ શ્રીમદ માં આવે છે ને બડી સુંદરી વાત આકૃતિ માત્ર એ દિગંબર નું વચન છે સપ્ટેમ્બર માં એ નથી હું
સપ્ટેમ્બર
માં રાંધો કાયદો છે ઉપાધ્યાય
રાંધો
એ બળી દોરડી સમાન છે બંને નાખી દોરડી અળગી હોય એ કઈ બાંધવાના કામ આવે દેખા ખરી દેખાયા ચાર અઘાતી કર્મ ભગવાન હરિયંત ને બાકી બળી દોરડી જેવા બાકી રહી ગયા છે કે પ્રગટ ભયો અનંત દર્શન જેને અનંત દર્શન પ્રગટ થયા છે જરી જેવડી કેસમાં શક્તિહીન હોય એમ લખ્યું શક્તિહીન થઈ ગયું
તમામ
શક્તિ એવળી પરમાત્મા હરિહંતને અનંત દર્શન પ્રગટ થયું દર્શનાવરણીનો નાશ થઈને અનંત દર્શન થયું
બરાબર
કેવું જ્ઞાનાવરણીનો નાશ છે અનંત કેવળ જ્ઞાન થયું
બરાબર
આનું નામ દેવ ને એનું નામ હરિહંત કહેવાય સમજાવવાનું કારણે વિરજ અનંત ભગવાન હરિહંત પરમાત્માને અનંત બળ પ્રીત્યું છે
બરાબર
એ અનંત બળ કોકનું કરવા માટે નહીં પોતાના પૂર્ણ આનંદાદી ગુણની રચનામાં અનંત વીર્ય જેને પૈક્યું છે
બરાબર
સુખ સત્તા સમાધાને અનંત સુખ છે ભગવાનને સુખની અનંત સુખ સત્તા
બધા સમાધાન
હા કેવળ જ્ઞાની હરિયમ પરમાત્માને પૂર્ણ સુખ છે હવે એને આહાર ને પાણી ને રોગ ને ન હોય એ હરિયંત ને રોગ ન હોય એમ કે છે પૂર્ણ સુખ હોય એમ કે છે કે છે ને ભગવાન ને રોગ થયો છ મહિનાનો પછી હાર લેવા ગયા સાધુ ગોસાવા એવું કીધું આવે છે ને વાત કલ્પિત વાત છે કેવડીને આહાર હોય નહીં પાણી ન હોય કાંઈ ન હોય સરોગેનો અઢાર આવશે અઢાર દોષ આવશે ભગવાનની અનંતી સુખ સત્તાની અનંતું બધું પ્રગટ થઈ ગયું છે અનંત આનંદ અનંત જ્ઞાન દર્શન અનંત સમાધિ સાદી અનંત અનંત સમાધિ સુખમાં આવે છે ને શ્રીમંદ અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો એવી દશા અંતરના વિતરાગ ભાવની પરિણતિના કારણથી આવી કાર્ય દશા પ્રગટ થાય છે
બરાબર
સમજાણું કહાય જામે આવું નામ ભૂત વેદની પ્રકૃતિ એસી એ પ્રકૃતિ જામવાની વાત છે તે કોઈને એસી હોય કોઈને એકાસી કોઈને ચોરાસી કોઈને પંચ્યાસી સોહે જીન કેવળી જગતવાસી ભગવાન હજી શરીરમાં રહ્યા છે એટલું દેખાય છે જગતવાસી અને ભગવાન કહેવામાં તાકી જો અવસ્થા શું સજોગી ગુણ સ્થાન એને સજોગી ગુણ સ્થાન કહેવામાં નીચે લખ્યું છે અહીંયા મન વચન કાયના સાત યોગ છે કેવડીને પણ હજી મન વચન ને કાયા છે ને મનના બે વચનના બે ને કાયાના ત્રણ એવા સાત યોગ હોય છે પંદર યોગ છે ને પછી આઠ હોય છે ઈસે ઈસ ગુણસ્થાન કા નામ સહયોગ કેવડી છે સજોગ જોગ કંપન સહિત કેવડી આવું કેવડીનું સ્વરૂપ છે એને ક્ષુધા ન હોય તૃષા ન હોય રોગ ન હોય સમજાય છે કાંઈ એને વસ્ત્ર ન હોય પાત્ર ન હોય વોરવા ન જાય હવે શિયાળગાને મોકલ્યા રોગ થયો ને ભગવાન ને ગોશાળા આવ્યો તેજુલી સમારી રોગ થયો ગોશાળાને સિંહો અણગાને મોકલ્યા જાઓ આર લ્યાઓ ત્યાં તો રેવતી ને ઘરેથી મારી માટે કેરવું લાવશો ને, પણ એના ઘોડા માટે કેરવું એ લાવજો. અરે ભાઈ વાત કરો, અરે અયંત ને રોગ હોય ભાઈ, એને અનંત આનંદ નો અનુભવ જ્યાં પરમાત્મા ને હોય છે, એના શરીર સ્ફટિક રતન જેવા હોય છે. સમજાવું કઈ
પ્રભો
એવું આવે છે ભગવતિ સૂત્રમાં, એ હાર દેવા મોકલ્યા, પછી હાર લાવ્યા, હાર ખાધો, શરીર થઈ ગયું
ગુસ્સા,
દેવ દેવીઓ ખુશી થયા,
બધા ખુશી.
બીમારી ઠીક હોવી,
હા બીમારી ભગવાન કે બીમારી હોવી, એ બધી કલ્પિત વાત છે. હવે આ સી રીતે મેળ કરવાનો હોય જ નહીં. અરે જ્યાં આત્માની કેવળ દિશા પરમાત્મા દિશા, એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક હસ્તામણની પેઠી જણાય, એની સાથે અનંત આનંદનું વેદન, એકલી આનંદની અનુભૂતિ,
બરાબર
એવા પરમાત્મા અરિહંત હોય છે. ભલે શરીર હોય પણ આ બીજું આહાર કે રોગ આદિ હોય લગ્ન નહીં, ભગવાને પછી ઘોડીએ બે માનસી માનસી ઘોડી આવે છે ને, અરે બાપુ ભગવાન કેવા તને ખબર નથી ભાઈ, આત્મા ભગવાન સ્વરૂપ જ છે આનંદ, એની દશાના અંદરમાં એકાગ્ર થઈને થાય એટલે તો ખલાસ થઈ ગયા, પૂર્ણ અમૃતના સાગર જ્યાં પૂછ્યા. ભલે શરીર હો, અંતરના અનંત આનંદનો વેદન ઉછળીને અનુભૂતિ પૂર્ણ આનંદની થઈ ગઈ. મુનિને અનુભૂતિ હોય પણ પૂર્ણ આનંદની ન હોય, સમજાણું કઈ
કરો,
વસ્તુ જ આવી છે એમાં બીજું થાય છું. આડો માખે કે હરેન્દ્રભાઈ એને સહયોગી ગુણસ્થાન કહેવામાં આવે છે, વિશેષ ખુલાસો કહે છે, કોઈને તીર્થન પ્રકૃતિ આદિ હોય છે ને કોઈને હોતી નથી, આરોગ તરીકે કોઈને હોય ને કોઈને હોતું નથી, એ વિશે વાત જાણવા જેવી છે. કેવળ જ્ઞાની કી મુદ્રા અને સ્થિતિ, જો અડોલ પરજંક મુદ્રાધારી સર્વથા, અથવા શું કાવસગ મુદ્રા થીર પાવે, ખેત સ્પર્શ કર્મ પ્રકૃતિ કે ઉદયાઈ, વિના ડગ ભરે અંતરિક્ષ જાકી ચાલે, જાકી થી પૂર્વ ક્રોડ આઠ વર્ષ ઘાટી, અંતરમૂર જગન જગ જાવ હે, જગ જાવ હે, સોહે દેવ અઢાર દૂષણ રહિત તાકો, બનારસી કહે મેરી વંદના ત્રિકાળ હે. હરિહંસ કેવા હોય એને ઓળખીને વંદન કરે છે, આજે નવો હરિહંસ આણંદ, હે ભગવાન આપની કૃપા થજો, પરમેશ્વરની કૃપા ભગવાન આપજો, ભગવાન પણ માગે ભગવાન આપજો મને કઈ, ભગવાન પણ મારી પાસે ક્યાં છે હું તો ના આપું, સમજાણો
જય પ્રભો.
આમાં લખ્યો હતો એક શબ્દ આવ્યો હતો, નવમી ભાઈ લખ્યું તેમ બરુભાઈ નહીં પૂર્ણ એક અક્ષર આવ્યો તેમ પરમાત્મા હરું રાખવાનું માણસ ને બનુભાઈ ડાક્ટર કાગળ આવ્યો તમે કે એમાં એમાં તો એ શબ્દ એમાં એ શબ્દ હતો ઈશ્વર હરું રાખવું ના રાહ છે એવું થઈ ગયું છે માણસ ને. જૈનમાં જૈનમાં પણ ઈશ્વર કોઈ કરતા છે એ ખતી નથી ગંધ અંદરથી, ઈશ્વર જાણે કંઈક કરે ઈશ્વરની મહેરબાની થાય, ઈશ્વર હવને હરાવવાના રાખે, ઈશ્વર કેવો હરાવવાના રાખે, ભગવાન પરમાત્મા તો અરિયંત કેવડી તીર્થંગત છે એ જગતને હરાવવાના રાખે. અહીં તો કે છે કે અડોલ પરજંક મુદ્રાધારી સર્વથા, કેવળ જ્ઞાની ને બે આસન હોય છે, એક પદ્માસન અને એક કાયો સર્ગ, બે આસન હોય છે. સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત તેરમે ગુણ સ્થાને હોય એક આ પદ્માસન માં હોય, કા ખડગાસન હોય, કાયો સર્ગે. સમજાણું કહે એને આર નહીં, પાણી નહીં, રોગ નહીં, શોક નહીં, ચિંતા નહીં, કલ્પના નહીં. શરીરમાં પરમ ઉદારિક દશા જેની, પરમાણુ સ્ફટિક જેવા થઈ જાય જેના,
બરાબર
જેમાં નજર નાખી હાથ બહુ ભાવે, બીજો જીવ એટલું તો એનું સ્ફટિક શરીર થઈ જાય. અરે કેવરી હરિયન પરમાત્મા કોને કહે, સમજાણું કાંઈ. ખેત પર્શ કર્મ પ્રકૃતિ કેવું દેવી કે છે કે ભગવાન હાલે છે ને કે પ્રકૃતિના કારણે શરીર ગતિ કરે, એને ગતિ બતીનું કઈ છે? એ તો કેવું જ્ઞાની પરમાત્મા છે. કશું બહુ બને છે ખેતર ફર્શના, ખેતર ફર્શના આવે છે, એવું આવે છે. પરદેશ રાજાને અધિકાર આવે છે એમાંથી કઈ નથી, ખેતર ફર્શના હશે. જેમ વિનંતી કરે મુનિને ત્યારે એમ કે ખેતર ફર્શના હશે, તો આવે છે કે નહીં? ખેતર ખેતર બોલવા માત્ર આમ કે હું કરું તો હાલે કરું તો વ્યાસ થાય, માનતા ઈ હોય. અહીં તો કે વિતરાગના કેવળ જ્ઞાની દશા પરમાત્માને થઈ, એને પૂર્વની કોઈ પ્રકૃતિને કારણે વિના ડગ ભરે, આમ ડગ ન ભરે, અંતરિક્ષ જાગી ચાલ અધર આવે, 5000 ધનુષ ઊંચા, 500 ધનુષ ઊંચા, ઊંચા હાલે નીચે નહીં, અધર હાલે, વિના ડગ ભરે અંતરિક જાકી ચાલે છે. ઝાકી થીતી પૂર્વ ક્રોધ 8 વર્ષ ઘાટ, 1 કરોડ પૂર્વમાં 8 વર્ષ ઓછી થીતી હોય અરિંદની, 8 વર્ષે કેવું થાય, કરોડ સુધી રહે. 1 પૂર્વમાં 70 લાખ કરોડ, 56000 કરોડ વર્ષ જાય, 1 પૂર્વમાં 70 લાખ કરોડ, 56000 કરોડ વર્ષ જાય, એવા એવા કરોડ પૂરો અરિયંતનું આયુષ્ય એટલું હોય. તીર્થંકની વાત નથી આ, સમુચય અરિયંતની વાત. પૂરવ કરોડ 8 વર્ષ ઘાટી, 1 કરોડ પૂર્વ 8 વર્ષ ઉઠી, જગન અંતર્મૂર્ત, જગન અંતર્મૂર્ત 8 વર્ષે કેવો પામે અંતર્મૂર્તે મુખ જાય,
બરાબર.
હા હમ જાણો સોહે દેવ 18 દૂષણ રહીત, એ 18 દોષ ન હોય એવા અરિયંત ને
પ્રભો
બનારસી કહે મેરી વંદના ટીકાવે છે, એવા અરિયંત ને ત્રણે કાવે હું વંદન કરું છું. હું 18 દોષ નું વર્ણન નાખી દે, 18 દોષ નું વર્ણન
સમાન વચન ગુરુદેવ